સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 80, પ્રસારણ તારીખ 7 ઓગસ્ટ 2008. અનહદ રાહ જોવડાવ્યા પછી છેલ્લે છેલ્લે આખા રાજ્યમાં મેઘરાજાની પધરામણીથી ખુશખુશાલ એવા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમા માગ્યા મે વર્ષે ગુરુવારનો દિવસ આવે ને એમાંય જો સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગની ટીમ ગામમાં આવે તો એનો આનંદ કેવો હોય છે ને? એ તો ગયા ગુરુવારે સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના મિત્રોએ બતાવ્યા.
લાલ, એ વાતમાં સહેજય શંકા નથી કે આજનો ખેડૂત નવું જાણવા અને ખેતીમાં નવો ઉપયોગ કરવા ઉત્સુક છે જ.
હા, નહીતર તો આટલા બધા મિત્રોના સવાલો આવે જ નહીં. અને આપણા ગુરુજી ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાજીને આપણા મહેમાન બનવાનું કહેવું જ ના પડે.
હા મિત્રો, આજના દિવસે ખેતીમાં ઉભા થનારા ખરીફ પાકોને લગતા સવાલોના જવાબ અહીં ને અહીં જ મળી રહેશે.
પણ તમે ડોક્ટર પરાશરાજીને બોલવા દેશો તો?
સારું બાપા સારું, હવે હું સવાલો સિવાય બીજું કઈ જ નહીં બોલું, બસ.
તો બધા વતી ફરી એકવાર ડોક્ટર પરાશરાજીને કહી દઈએ
નમસ્તે. નમસ્કાર શંકરભાઈ, તમને, ઉમાબેન અને તમામ ખેડૂત મિત્રોને.
ડોક્ટર સાહેબ, જેમણે પહેલા વરસાદે કે બોરકુવાના પાણીથી લગભગ મહિના દોઢ મહિના પહેલા પાક વાવ્યો હશે એમને તો કટોકટીની બે અવસ્થા તો પસાર પણ થઈ ગઈ હશે.
બિલકુલ.
અને DSCમાં પણ રોજ રોજ પૂરતી ખાતરની સલાહ માંગતા સવાલો ખૂબ આવે છે, તો સૌ પહેલું આ પૂરતી ખાતરનું મહત્વ અને કયા પાકમાં કયું ખાતર કેટલું આપવું જોઈએ એની જરા વાત કરો.
ચોક્કસ, બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને દરેક ખેડૂત મિત્રને ખાસ કહેવાનો કે આ નોંધી રાખે. જો પૂરતી ખાતર ન આપીએ તો એની પાકની વૃદ્ધિ અને ઉત્પાદન ઉપર સીધું અસર થાય છે. જે ખાતર પાયામાં એક સાથે નથી આપી શકાતો, ખાસ કરીને નાઇટ્રોજન
વાળા, બરાબર,
એવા ખાતરોને પાકની અવસ્થા પ્રમાણે જરૂર મુજબ આપવાના હોય છે. કારણ કે એને એક સાથે આપવાથી 2-3 દિવસમાં છોડને મળવાનું એટલું મળી જાય છે અને બાકીનું હવામાં અથવા તો જમીનમાં નીચે
ઉતરી જાય, બરાબર.
તો આવા ખાતરને આપણે પૂરતી ખાતર તરીકે આપવાના હોય છે. એમાં કપાસની વાત કરીએ, તેમાં મોટાભાગના ગુજરાતમાં આગળ જઈને કપાસ વાવ્યો છે એ લગભગ 30-40 દિવસ વચ્ચેની અવસ્થામાં પસાર થઈ ચૂક્યો છે અને ઘણી જગ્યાએ ફૂલ આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો આવા કપાસને આપણે અત્યારે 25 કિલો જેટલું યુરિયા 1 એકર આપવું જોઈએ,
બરાબર.
એ જ રીતે મગફળી છે જે એ પણ 30-35 દિવસ વચ્ચે પહોંચી ગઈ છે, તો એને બીજા કોઈ નાઇટ્રોજન ખાતરની જરૂર નથી હોતી, પણ છતાંય આપણે એમોનિયમ સલ્ફેટ જો એને 10-15 કિલો 1 એકર આપીએ તો એનો ઘણો મોટો ફાયદો છે.
એટલે કે કપાસમાં 1 એકરે 25 કિલો નાઇટ્રોજન,
બરાબર છે,
અને મગફળીમાં એમોનિયમ સલ્ફેટ
1 એકરે 10-15 કિલો, બરાબર છે. હવે આપણે તુવેર અને એરંડાની જમા વાત કરવાની જે છે, કારણ કે તુવેર હજી ઘણી જગ્યાએ વડોદરા જિલ્લામાં ખાસ છે એનો એરિયા. આમ તો ગુજરાતમાં તુવેરનો જે પહેલા વિસ્તાર હતો એ ઘણો ઓછો થઈ ગયો છે, પણ છતાંય અત્યારે થોડો વિસ્તાર છે. અત્યારે વાવવાનું કામ ચાલુ છે અથવા તો 10-એક દિવસની તુવેર થઈ છે. તો એમાં અને એરંડામાં તો પૂરતી ખાતરની હજી લગભગ 1 મહિનાથી પણ વધારે વાર છે,
પણ ટૂંકમાં તૈયારી કરી રાખે કે પૂરતી ખાતરની, બરાબર ને?
ચોક્કસ.
તો હવે પરાશરાજી, ખેતીમાં બધું માફકસરનું જોઈએ, એમાં પાણીની તો ન ખેંચ ચાલે કે ન વધારે પડતું ચાલે,
એકદમ સાચી.
વળી મગફળીમાં તો જેમણે વહેલી વાવી હશે એમને તો સુઈ બેસવા માંડ્યા હશે,
બરાબર.
અને એ વખતે જમીનમાં વધારે પડતું પાણી ભરાયેલું હોય કે અતિશય ભેજવાળું વાતાવરણ હોય તો સુકારાનો ડર ખૂબ રહે. તો આ સુકારાને કાબુમાં લેવા શું કરવું જોઈએ એ અંગે થોડું માર્ગદર્શન આપો.
એકદમ સાચી વાત છે. જયારે આપણે મગફળી વાવવાની વાત કરેલી ત્યારે પણ લોકોને આપણે સમજાવ્યું હતું અને ફરીથી આજે એ જ વાત યાદ કરાવીએ કે જેને મગફળી વાવતી વખતે ટ્રાયકોડરમાં કે બીજને પટ આપ્યો હોય, કોઈ ફૂગના મેન્કોઝેબ કે કાર્બેન્ડેઝિમ જેવી દવાનું, તો એને આ તકલીફ બહુ ઓછી આવી હશે,
બરાબર.
પણ જે ખેડૂત મિત્રો આમાં આ વાત ચૂકી ગયા છે તો એમને કહેવાનું કે હજી આગળના સ્ટેજમાં અફલા રોટ નામનો જે સુકારો આવે છે 55-60 દિવસે,
બરાબર,
એનું સ્ટેજ આવ્યું નથી. તો અત્યારે પણ એ લોકો ટ્રાયકોડરમાં જે ફૂગ છે, ફાયદાકારક જે બાયોલોજીકલ ફૂગ છે, એનો ઉપયોગ અત્યારે પણ કરી શકે છે. અને એ જ રીતના કાર્બનડેઝિમ અથવા મેન્કોઝેબ જે દવાનું ફરીથી ડ્રેન્ચિંગ અથવા એને છંટકાવમાં પણ લઈ શકે છે.
એટલે છંટકાવ કરે કે સીધી રેડે
જ્યાં તકલીફ હોય અથવા છોડ સુકાતા હોય એની આજુબાજુ જમીનમાં આપી દેવાનું.
તો એ પ્રમાણે કેટલું રાખવાનું?
એ પ્રમાણે જયારે દ્રાવણ બનાવે ત્યારે 1 લિટર પાણીની અંદર 2 ગ્રામનું દ્રાવણ બનાવવાનું
10 લિટરના પંપમાં 20 ગ્રામ.
અને જે ડ્રેન્ચિંગ કરીએ છીએ જમીનમાં આપવાનું છે એ તો એક જ વખત આપવાનું છે, પણ જો ઉપર છાંટવાની વાત કરીએ તો લગભગ 35-40 દિવસ વચ્ચે છે ટીકા અને આ સુકારો બંને એક સાથે આવતા હોય છે, ત્યારે ઉપર છંટકાવ કરવાનો હોય છે. અને એ જ રીતના ફરીથી પાછો એમાં ગેરું અને જે અફલારોટ છે એ 55-60 દિવસ આવતો હોય છે, તો ત્યારે આપણે છંટકાવમાં બીજો છંટકાવ કરી શકીએ છીએ.
12-15 દિવસમાં બે છંટકાવ
કરવાનો હોય.
બરાબર.
પરાશર સાહેબ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચવાથી ઘણા ખેડૂત મિત્રો ડાંગરનું ધરુવાળ્યું નહીં કરી શક્યા હોય, તો એ બધા હવે ડાંગર વાવી શકે ખરા?
એકદમ સાચી વાત છે, અને વાવી શકે. કારણ કે જે ખેડૂતોને ધરુવાળ્યું હતું એમને પણ 60 દિવસનું થઈ ગયું, કારણ કે પાણી નતો ને વરસાદ નતો એટલે રોપી નથી શક્યા. હવે 60 દિવસનું ધરું રોપવાથી એમાં કઈ આપણને કંસીઓ મળવાની નથી, ટીલરિંગ થવાનું નથી, એટલે ઉત્પાદન ઉપર સીધી અસર,
ફૂટ ન થાય,
ફૂટ ના પડે. તો આવા સંજોગોમાં આપણા ભારતના ઘણા મોટા વિસ્તારોમાં લોકો પોંખીને ડાંગર વાવે છે. સીધી પોંખી દે. અને આપણે પંચમહાલમાં પણ હળની પાછળ ડાંગર વાવાય છે, ડુંગરાના પેટાળોમાં, ત્યાં પણ એ લોકો ડાંગર નું ઉત્પાદન લે જ છે. તો આવી જ રીતે દરેક ખેડૂત કરી શકે. તમે છત્તીસગઢમાં કે એમપીના વિસ્તારોમાં જાઓ તો પૂંખીને ડાંગર વાવવાનો મોટો વિસ્તાર છે. લગભગ 80% વિસ્તારમાં પૂંખીને ડાંગર વાવે છે. તો આમાં કરવાનું એ છે કે ખેતર તૈયાર કરેલું છે, અત્યારે વરસાદના હિસાબે ખેતર ભીના પણ છે, તો આવા સંજોગોમાં સીધા ડાંગરનું બી 1 એકરે 30 કિલો જેટલું છાંટી દેવાનું હોય છે. અથવા ડાંગરના બીજને ઘરે કોથળામાં નાખીને 2 દિવસ ભીનું રાખીને ઉગાવી દો, અને એ ઉગેલા બીને સીધા ખેતરમાં છાંટી દઈએ,
તો ઉગાવો જલ્દી
થઈ શકે. અને એ જ બી હલકા પાણીની અંદર અથવા તો જે ભેજવાળું ખેતર છે એમાં 3-4 દિવસમાં ચોંટી જશે, એમાં મૂળ આવશે અને એ સીધો છોડ આગળ વધવા માંડશે.
બરાબર છે. પણ મને લાગે છે આજ પૂરતી આટલી માહિતીને તો તાતી જરૂર હતી, એટલે એ તો બધા મિત્રોને મળી જ ગઈ, ખરું કે નહીં?
અરે હા, યાદ આવ્યું. આમ તો ગયા ગુરુવારે દિવેલામાં લેવાની કાળજીની વાત તો કરી જ હતી, છતાં અત્યારે કોઈ જીવાત આવવાનો ડર છે ખરો?
ના બેન, અત્યારે જે દિવેલા છે એ વાવવાનું કામ ચાલુ છે, અને કોઈ વાવવાને લગભગ 10-એક દિવસ થયા છે, એટલે ઉગીને ઉભા થયા છે. તો આવી જગ્યાએ એક ઘોડિયાઈડ અથવા તો તડતડિયા લીલા આવવાના ચાન્સીસ છે. ઘોડિયાઈડ માટે આપણે કિનાલફોસ અથવા ક્લોરોપાયરીફોસ જેવી દવા 1 લિટર પાણીમાં 2 મિલીલીટરના હિસાબે એને છંટકાવ કરવાથી
10 લિટરના પંપમાં
20 મિલીલીટર એટલે બહુ સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. એ સિવાય જેમાં માળ બેસવાનો સમય આવે ત્યારે અને આગળ જઈને સફેદ માખી આવવાની હજી ઘણી વાર છે.
પણ કપાસ ને મગફળીમાં કોઈ જીવાત આવવાની ખરી?
એકદમ અગત્યનો પ્રશ્ન છે શંકરભાઈ. કપાસમાં હાલની વાત કરું તો એક તો મિલીબગ એ માથાનો દુખાવો છે આપણો.
અરે એ તો આખા રાજ્યમાં, તો
આખા રાજ્યમાં નહીં આખા દેશની વાત કરો, અને બધા જ રાજ્યોમાં લોકો કંટાળી ગયા છે. અને આપણા ગુજરાતમાં અમુક ખેડૂતો બિચારો કપાસ ખેંચી નાખવાના દાખલા છે આપણી પાસે. હવે ખાસ કરીને એક તો હઠીલું કીટક છે, છેલ્લા 3-1 વર્ષથી ભારતમાં દાખલ થયું છે અને કપાસ ઉપર આવ્યું છે,
અને 3 વર્ષમાં જ ફેલાઈ ગયું,
3 વર્ષમાં જ આખા ભારતમાં ફેલાઈ ગયું છે. આપણે એને કઈ રીતના નિયંત્રણ કરવા એની વાત કરું. એક તો આ 300 થી વધારે ઝાડ ઉપર જીવી શકે એવી કુદરતને તાકાત આપી છે.
300 થી વધારે જાતના ઝાડ ઉપર
બોરડી, ઘાસ, ગમે તેના ઉપર, બાવળ ઉપર, ગમે ત્યાં જીવી શકે. જયારે પાક ન હોય ત્યારે ખેતરના સેઢામાં ઉભેલી બોરડી, બાવળ, આવડ, ગમે તેના ઉપર જીવી શકે છે. અને જયારે આપણો પાક હાજર થાય, આપણે વાવીએ, ત્યારે સીધું પાક ઉપર આવે છે. જયારે પણ આવે ત્યારે ખેતરની એક બાજુથી સેઢેથી દાખલ થાય છે, અને એ પાણી સાથે અથવા આપણે આંતરખેડ કરી એની સાથે અથવા બીજા કીટકોની સાથે, કીડી મકોડા જે ફરતા ખેતરમાં ઝાડ ઉપર, આપણા છોડ ઉપર હોય છે, એની સાથે ગમે ત્યાં ફેલાતું હોય છે. તો આને ખાસ નિયંત્રણની વાત કરીએ તેના માટે યુનિવર્સિટી આપણને 4-5 દવાઓના ઓપ્શન આપ્યા છે, એમના ટ્રાયલોના આધારે જે આપણને ભલામણ કરેલી છે. એમાં મોનોક્રોટોફોસ, મિનાલફોસ, ક્લોરોપાયરીફોસ, મેટાસિસ્ટોક, પ્રોફેનોફોસ, ટ્રાઇઝોફોસ,
એટલે એની તો થોડીક વાત આપણે પહેલા કરી છે, પણ હવે શું કરવું?
આમાંથી દવાઓ લેવાની છે, અને આ દવાઓની સાથે તમે ડિટર્જન્ટ પાવડરનું પ્રવાહી અથવા ચીટકો જેવી ચીકણો પદાર્થ જે આવે છે દવાને ચોંટાડવા માટેનો, એ પણ સાથે આમાં ઉમેરી શકો, જેથી કરીને દવાની અસરકારકતા વધે.
બરાબર.
અને જે કીટકના પીઠ ઉપર રહેલું મીણ જેવું તત્વ છે એમાં દવા સારી રીતે ચોંટી શકે. આ સિવાય સેઢાઓ ખાસ સાફ રાખવાના છે. ખેતરમાં 2-3 દિવસે એક વખત ખાસ ફરતી બાજુ આંડો મારીને જોવાનું કે ક્યાં મિલીબગ ચાલુ થયો છે. એ સિવાય મિલીબગની માદા ઘણી વખત જમીન જ્યાં ભેજવાળી હોય એની અંદર ઈંડા મુકતી હોય છે, તો ત્યાં ક્લોરોપાયરીફોસ 1 એકરે 1 લિટર અથવા ફોરેટ 1 એકરે 5 કિલોના દરથી નીચે જમીનમાં ખાસ આપી દેવું. પણ જોવાનું કે ફોરેટ આપતા હોય તો પાણીમાં, જમીનમાં ભેજ હોવો જરૂરી
જોઈએ. બરાબર.
બાકી ક્લોરોપાયરીફોસને તો આપણે પાણી સાથે જ આપવાની છે, જેથી કરીને ઈંડા અથવા એના નાના નાના બચ્ચા જે નીચેથી ઉપર ચડતા હોય એને આપણે નિયંત્રણમાં કરી શકીએ. હવે મગફળીની જો વાત કરીએ તો મગફળીમાં એક તો અત્યારે ટીક્કા, લીલા તડતડિયા, કાળો મોલો, આ 3 વસ્તુની મુખ્ય તકલીફ છે. એમાં તડતડિયા અને કાળા મોલા માટે આપણે ફોસ્ફામિડોન, જે જૂનામાં જૂની જાણીતી દવા છે,
ફોસ્ફામિડોન
તમારે 1 પંપમાં 1 લિટર પાણીમાં 2 મિલીલીટરના દરથી
10 લિટરના પંપમાં 20 ml બરાબર.
અને એ જ રીતના સાથે કાર્બેન્ડેઝિમ અથવા હેક્ઝાકોનાઝોલ જેવી દવાઓ એક લીટર પાણીમાં એક એમએલ ના અથવા એક એમએલ અથવા જો કાર્બેન્ડેઝિમ લેતા તો એક ગ્રામ, અને જો મેન્કોઝેબ તમારે લેવાની હોય ગેરવું કે એના માટે તો એ બે ગ્રામ લેવી પડશે. તો આ દરથી આપણે એનો છંટકાવ કરવાથી મોલોમસી, તડતડિયા અને ટીકા અને ગેરુ આ બધાનો નિયંત્રણ એક સાથે કરી શકીએ છીએ.
બરાબર. અને એવી રીતે ઘણા જગ્યાએ લીલી પોપટીનો કંઈક એમ કે ઉપદ્રવ છે, તો એ ચૂસિયા પ્રકારની
જીવાત છે. લીલી પોપટી એટલે જેને જેસિડ કહી શકાય, તો લીલા તડતડિયા પણ ઘણા વિસ્તારોમાં કહે છે. તો એ કપાસમાં અત્યારે છે જ હાજર. તો એના માટે ખાસ કરીને આપણે એસિટામેપ્રિડ અથવા તો ઇમિડાક્લોરપ્રિડ જેવી દવાઓ જે આપણને સસ્તી પડતી હોય છે, એક લીટર પાણીમાં ખાલી 0.5 ml વાપરવાની હોય છે.
અચ્છા અચ્છા, અડધો ml જ, એટલે 10 લિટર ના પંપમાં 5 મિલિલિટર જ નાખવાની,
5 મિલિલિટર નાખવાની હોય.
બરાબર.
જેથી કરીને આપણે, અને એની અસર પણ લાંબી હોય છે તડતડિયા સામે, લગભગ 10-15 દિવસની રાહત રહે આપણને.
એટલે 15 દિવસે બીજો છંટકાવ કરવો પડે.
બરાબર.
આજે તો ગાગરમાં સાગર ભરી દીધો છે પરાશા સાહેબ.
ભાઈ કેટલા સમયે આપણા મહેમાન બન્યા છે, આવે ત્યારે તો લાભ લઈ જ લેવો જોઈએ ને, ખરું ને ખેડૂત મિત્રો? અને આમ પણ રોજે રોજ કેટલાય મિત્રો એમને ફોન તો કરતા જ રહે છે.
હા મિત્રો, DSC માં 0 27 17 235 995 આ નંબર ઉપર ચાલુ દિવસે પરેશભાઈ, રમેશભાઈ ને ફોન કરીને તમારી ખેતીને લગતી મૂંઝવણ તો જણાવી શકો છો, પણ ડોક્ટર પરાશરા સાહેબ ને એમના મોબાઈલ નંબર 990 44 55 211 એની ઉપર ફોન કરીને તત્કાળ સલાહ મેળવી જ શકો છો.
પણ એમાં વેળા કવેળાનું ધ્યાન રાખવાનું હો કે ખેડૂત મિત્રો,
અને મિસ કોલ કરીને મૂકી નહીં દેવાનું.
હા,
નહીતર ગુરુજીને તો ખાતર ઉપર દિવેલ સલાહ પણ એમના ખર્ચે આપવી પડે, એવું તો હરગીજ નહીં કરવાનું.
બિલકુલ સાચી વાત છે ઉમા. હવે રેડિયો વાળા એમ કહેશે કે તમે 15 મિનિટથી વધારે સમય તો હરગીજ નહીં લઈ શકો, એટલે એમ કરીએ આજની સૌથી અગત્યની માહિતીમાંથી ઇનામી સવાલ પૂછવાનું, અને 76મા કાર્યક્રમના સવાલનો સાચો જવાબ આપનારામાંથી ઇનામ જીતનારાના નામ જાહેર કરવાનું કામ આટોપી લઈ.
એ પણ હું તૈયાર રાખીને જ બેઠી છું. બોલો, લખાવી દઉં?
હા હા, બધા મિત્રો તૈયાર જ છે, બોલો એટલી વાર.
તો લખો, આજનો 80મા કાર્યક્રમનો ઇનામી સવાલ છે, મગફળીમાં સુકારાના અને અફલા રૂટના રોગને કાબુમાં લેવા શું કરવું જોઈએ?
સવાલ ફરી બોલું છું મિત્રો, મગફળીમાં સુકારાના અને અફલા રોટના રોગને કાબુમાં લેવા શું કરવું જોઈએ?
અને હવે 76મા કાર્યક્રમમાં ઇનામ જીતનારા મિત્રોના નામ.
મિત્રો, અમે પૂછેલું કે મિલીબગને નિયંત્રણમાં લેવા કઈ કઈ દવાઓ છાંટી શકાય,
અને એનો સાચો જવાબ છે ક્વિનાલફોસ, મોનોક્રોટોફોસ, ટ્રોફેનોફોસ, ટ્રાઇઝોફોસ વગેરે.
અને ફોન તથા પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ગામ ગોરડકાના કિશનભાઈ.
તો 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે જિલ્લો બનાસકાંઠા, તાલુકો વાવ, ગામ મોરીખાના પ્રેમજીભાઈ જગમલભાઈ.
તમને બંનેને ખૂબ 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 અભિનંદન, અને બીજા તમામ મિત્રોને પણ જાગૃતિ બતાવવા બદલ લાખ લાખ
લાખ ધન્યવાદ. મિત્રો, DSC અને સજ્જતા સંઘની તો એક જ ઈચ્છા છે, આપણને ખેતીમાં ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછી મહેનતે અને ઓછામાં ઓછા જોખમે વધુમાં વધુ
ઉપજ મળે
અને તેના સારા ભાવ ઉપજે.
એટલે તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી આ પ્રયાસ કરાઈ રહ્યો છે મિત્રો.
આમાં ખેતીને લગતા કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો ફોન કરો કે પત્ર લખો.
અને મિત્રો, એક ખાસ વાત કરી દઉં, આપણે હમણાં એક નવો વિભાગ શરૂ કર્યો છે, સજ્જતાના સંઘનો રંગ આવ્યો ખેતીમાં. તો એ કાર્યક્રમ અંતર્ગત તમે પણ કોઈ આ કાર્યક્રમમાં અપાયેલા માર્ગદર્શનના આધારે તમારી ખેતીમાં ખાસ પ્રકારનો કોઈ રંગ આવ્યો હોય તો એ પણ અમને જણાવશો. એ માટે નંબર પરેશભાઈનો તમને ફરીથી યાદ કરાવી દઉં, 92 281 23 6 44. અને પત્ર પણ લખી શકો છો. હવે પત્ર લખવાનું સરનામું તો તમારી પાસે છે જ,
ભૂલી નાખો,
છતાં ફરી યાદ કરાવી દઉં, સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. હજી પણ વરસાદી વાદળો આવી જ રહ્યા છે, એટલે ચિંતા બિલકુલ ના કરશો અને તમારી અને પાકની બરાબર કાળજી રાખજો. એટલી ભલામણ સાથે ડોક્ટર પરાશરાજીનો આભાર માનીને કહી દઈએ,
નમસ્તે, આવજો.